ઉપાદાન એટલે મૂળ વસ્તુ, મૂળ પોતે એ ઉપાદાન. ઉપાદાન કારણ એટલે પોતાનું કારણ. જે વસ્તુ છે, વસ્તુ મૂળ હોય ઉપાદાન, અને સાથે હોય ને એ નિમિત્ત. સ્ફાટિક પોતે મૂળ વસ્તુ, એમાં જે લીલા પીળા રંગ એમાં પ્રતિબિંબ પડે એ બહાર છે એ નિમિત્ત, અને પોતે મૂળ વસ્તુ છે ઉપાદાન. એના ઉપાદાનની યોગ્યતા એવી છે કે એમાં લાલ પીળા રંગ પડે છે એ એનું ઉપાદાન. ઓલું નિમિત્ત, નિમિત્ત કંઈ કરતું નથી, પોતાના કારણે થાય છે, પણ એનો મૂળ સ્વભાવ છે એનો નાશ નથી થતો. સિન્દ્રી હોય ને એવી જાતના કર્મ હવે તો રહ્યા છે. જે કર્મો, જે કેવળ જ્ઞાનીને કર્મ ખપી ગયા, કર્મ તો ક્ષય થઈ ગયા છે. પછી થોડા જે કર્મ છે ને એ કર્મ એવા રહ્યા છે, બળેલી સિન્દ્રી હોય ને, આ કાથી બળેલી નથી હોતી, આ ખાટલા ભરે છે ને, એ બળેલી સિન્દ્રી જેવા કર્મ હવે તો આમ એકદમ તૂટી જાય એવા છે, ગળીમાં ખલાસ થઈ જાય. એમને ઘાતી કર્મ જે કેવળ જ્ઞાનને રોકે, જે અંદર આત્માના પુરુષાર્થને રોકે, એવા એવા નિમિત્ત રૂપે, કોઈ રોકતું નથી, પોતાની મંદતા એ રોકાણ પુરુષાર્થની મંદ, એવા કર્મ હતા ને કેવળ જ્ઞાની ભગવાન એ તો ક્ષય થઈ ગયા. પણ પછી વાહેર્યા, હજી આ શરીર તો છૂટું જતું નથી, એવા બધા કર્મો છે ને એ કર્મો બળી સિન્દ્રી જેવા એ જલ્દી ખલાસ થઈ જાય. એવા કર્મો કેવળ જ્ઞાની શરીર પણ એ હોય તો એ કેવળ જ્ઞાની બધા કર્મ થઈ ગયા, પણ થોડા એ આવા બળી સિન્દ્રી જેવા કર્મ રહ્યા છે કે સિદ્ધ જ્યારે થશે ત્યારે એ બધું છૂટી જશે. આયુષ કર્મ છે એ બધા કર્મ બળી સિન્દ્રી જેવા કર્મ રહ્યા છે. નામ કર્મ છે ને, ગોત્ર કર્મ છે ને, એવા કર્મ બળેલી ઘનગાતી જે આત્માના ગુણોને ઘાતમાં નિમિત્ત હોય એ ઘનગાતી કર્મ. કે જેમ કે કેવળ જ્ઞાને રોકનાર, કેવળ દર્શનને, અંદર પુરુષાર્થને, એ બધાને રોકનાર કર્મ હોય ને ઘનગાતી કહેવાય. આત્માના ગુણને ઘાતવામાં નિમિત્ત, એટલે એ કંઈ એનો ઘાતતા નથી પણ એને નિમિત્ત છે. જેમ સ્ફાટિક છે ને, બારુલા હોય છે ને, લીલા પીળા ફૂલ, એની ઘોડે એ કર્મ એમાં નિમિત્ત છે એટલે ઘનગાતી કહેવાય. કેટલાક કર્મ એવા હોય છે કે ગુણને ઘાત ન કરે, માત્ર આ શરીર મળે, આયુષ હોય, એ બધા કર્મ ઘનગાતી ન કહેવાય, એને અગાતી કહેવાય. એ આત્માના ગુણોને ઘાત નથી કરતા, પણ શરીર મળે એને આયુષ હોય એ બધા હોય ને એ અગાતી કર્મ. ચોથો કાળ કહેવાય છે, આરો એટલે ચોથો કાળ, પાંચમો કાળ. એવા કાળ, એવા કાળ આ જગતમાં એવા કાળ આવે છે કે જેમાં બધા જીવો એવા જન્મે કે એને ચોથો કાળ, સારા સારા જીવો જન્મે, જે મોક્ષ જનારા હોય એવી એની પાત્રતા હોય, એવી કેવળ જ્ઞાન પામે, કોઈ સમ્યક દર્શન, કોઈ મુનિઓ થાય ને, કોઈ એવા વૃદ્ધિધારી મુનિઓ થાય ને, એવા બધો કાળ હોય ને એ ચોથો કાળ કહેવાય છે. જેમાં તીર્થંકરો જન્મે, જેમાં કેવળ જ્ઞાનીઓ વિચારતા હોય, એ બધા ચોથો કાળ કહેવાય. ચોથો આરો જેમાં બધા ભગવાન તીર્થંકરો જન્મે, બધા ચોથો સારો કાળ કહેવાય. આપણે કહેવાય ને આ સારો કાળ આવ્યો છે, એમ લોકમાં કહે છે ને આ કાળ સારો છે આપણા માટે, કે આ પૂનનો કાળ આવ્યો કે હવે બધી ચડતી થાય છે, અને કોક પછી પડતો આવે ધનમાં ઓછો થાય કે હવે પડતો કાળ, કોકને શરીરમાં રોગ આવે તો કે હવે પડતું થઈ ગયું છે, અને સારું થાય કે હવે ચડતો કાળ, એની ઘડે ચોથો કાળ આરો એટલે ચોથા કાળની અંદર બધા એવા હારા હારા જીવોને બધું ચડિયાતું થતું જાય ને, એટલે ચોથો કાળ, ચોથો આરો. હા, એ અમુક કાળ સુધી એવા જીવો જન્મે જેવા, અને જે સારા જીવો હોય ને બીજે ઠેકાણે જન્મે, પછી પાંચમો આરો આવે ને એટલે એમાં જીવો અમુક અમુક જાતના જન્મ, ધર્મ રે, અમુક જાતનો ધર્મ તો રે છે, પણ જો ને અત્યારે બધું કુળ ને કપટ ને આ ને તે ને બધું વધી ગયું છે ને, એવા માણસો જન્મે પાંચમો કાળ કહેવાય. આ પાંચમો આરો, અને છઠ્ઠા આરામાં તો બધું એટલું બધું થવાનું છે કે બધા હિંસાન બધું બધું છે. છઠ્ઠો કાળ કહેવાય. કે આત્મા બંધાયેલો નથી, અબદ એટલે બંધાયેલો નથી. એ ગાથામાંથી કે ચોલે હરી ગીત છે ને, આત્માને કોઈ કર્મથી કે બંધાયેલો નથી. વાસ્તવિક રીતે આત્મા છૂટો જ, કરોળિયાની ઝાડ એમાં કરોળિયો છૂટો જ છે, એમાં આત્મા પોતે છૂટો જ છે. એમાં કઈ કર્મથી એવો નથી બંધાઈ ગયો કે છૂટો ન પડે, છૂટો જ છે અંદર. અબદ છે, અસ્પષ્ટ છે, એ કોઈથી સ્પર્શાયેલો નથી. જેમ કમળ પાણીમાં હોય, એ પાણીમાં કમળ હોય દેખાય એવું કે જાણે પાણીમાં અને કાદવમાં લેપણ, પણ એ કમળ કઈ લેપાતું નથી, કમળ તો છૂટું જાય. એમાં આત્મા તો અંદર છૂટો જ છે, અબદ્ધ સ્પષ્ટ અનન્ય. આત્મા કોઈ બીજા 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 શરીર શરીર રૂપે થતો નથી. જન્મ મરણ કરે તે માનુષ ને નારકી ને દેવ ને એવું કઈ થતું નથી. તો આત્મા તો આત્મા જ રહે છે. આત્મા અન્ય અન્ય અને જુદું જુદું થતું, અનન્ય એક રૂપ જ પોતાનું જે સ્વરૂપ છે એ પ્રમાણે જ રહે છે. જુદી જુદી અવસ્થાઓ ધારણ કરે, જુદી જુદી પર્યાયો થાય, આત્મા એવો ને એવો. કેલી એટલે રમત કરે છે, આપણે લીલા કરે કે નહીં. શુદ્ધતા મેં કેલી કરે, શુદ્ધતા રસ વર્ષે, આ અમૃત ધારા વર્ષે. આત્મા સમ્યક દર્શન થાય, આગળ જાય, સ્વાનુભૂતિમાં રમતો હોય તો શુદ્ધતા મેં કેલી કરે, શુદ્ધતા ને અમૃત રસ વર્ષે. કેલી રમત કરે છે, કેલી એટલે રમત કરે છે. હું શુદ્ધ જ છું, શુદ્ધતા ને ધ્યાવે, શુદ્ધતાનું ધ્યાન કરે, શુદ્ધતાનું ધ્યાન કરે, શુદ્ધતામાં કેલી કરે, શુદ્ધતામાં રમત કરે, અમૃત ધારા વસે. એમ કરે અમૃત ની ધારા વસે છે અંદર, જે શુદ્ધતાનું ધ્યાન કરે છે.
ગણધર કો એસી રિદ્ધિ પ્રાપ્ત હોતે કે બાર આમી ગૂંથતે હૈ, તો એ ભી કોઈ રિદ્ધિ આપો કે હમ મતલબ અનંત વિરોધીઓ કે બીચ મેં રહેતે હુએ ભી જ્ઞાની કે પ્રતિ શંકા ઉત્પન્ન હો ઓર હમારી શાંતિ ભંગ હો, એ ભી કોઈ રિદ્ધિ.
તો અપના પુરુષાર્થ કે હાથ કી બાત હૈ, વિરોધી કે બીચ મેં રહેકર ભી આત્મા કી આરાધના કરના, મેં એક નાયક હું, બહાર મેં નહીં પડના. નાયક સ્વરૂપ આત્મા હું, દેવ ગુરુ શાસ્ત્ર કે મહિમા કે આરાધના, આત્મા કે આરાધના સબ એસી ભાવના પુરુષાર્થ કરકે લેના. સ્વરૂપ ભીતર મેં લક્ષણ ઓળખ કરકે, પિછાન કરકે, દ્રઢ કર હોતે હૈ કે બહાર કી બાત સુન સુન કરકે નક્કી નહીં કરના કોઈ બાત, નજર કો દેખ કે બિના કોઈ બાત નક્કી નહીં કરના, ઓર નક્કી અપને જો દેખી હોય ઓર નક્કી કરના. આત્મા કા સ્વભાવ ભી અપના લક્ષણ કર ઓળખ કરકે પિછાડના, વિચાર કરના, સ્વાધ્યાય કરના, કોઈ બાતો મેં નહીં પડના, વાદ વિવાદ મેં ભી નહીં પડના, કુછ પડના નહીં. આપ ઇસમે શક્તિ ઇતની નહીં હોવે તો વાદ વિવાદ મેં નહીં પડના. આત્મા હૈ ને તો પુરુષાર્થ કર સકતા હૈ. આત્મા કા પ્રયોજન સાધના અપના હાથ કી બાત હૈ, કોઈ ઇસકો રોક નહીં સકતે. કે ન્યારા રે કર અપના આત્મા કી સાધના હો સકતી હૈ પુરુષાર્થ કરને સે.
માતાજી કોઈ જ્ઞાનીઓ માટે કે ગુરુદેવ માટે કે કોઈના પણ માટે સમજો કે જરા બે ચાર ઊંધા ચત્તા શબ્દો બોલે, આપણે તો અમે તો સંસારી છીએ, એવો રાગ આવી જાય ભક્તિ કે ભાઈ ગુરુદેવ માટે આમ કેમ, કે બીજા માટે જ્ઞાની માટે આમ કેમ બોલ્યા, અને એવો આવે. માતાજી આ તો જો અમારું તો બહુ અજ્ઞાની માણસ છે, તો આવા સમયમાં શું કરવું?
એવા વિકલ્પ એવા નહીં કરના, એવો વિકલ્પ ન કરો. કાર્ય છે કે મર્યાદા બહાર નહીં જવું, નહીં મર્યાદા થી બહાર.
માતાજી આપડા કોઈ પણ મુમુક્ષુ એની મર્યાદા ની હદ ઓળંગી ઓળંગી એવા છે જ નહીં. ગુરુદેવ નો અપાર ઉપકાર ને આપડી આપડો અપાર ઉપકાર છે કે મર્યાદા ઓળંગી ઈ ઓળંગી ને આપડા આમ આવી જાય અને આપણને ગમે તેમ કહીને ઓલું કરે તો પછી શું ઉભા રહેવું એકદમ.
એ મર્યાદા ઓળંગી તો એનું ઈ જાણે પોતે મર્યાદા નહી ઓળંગે. પોતે પોતાનું રાખવું.
કુમકુમ સ્વામી કેવળ જ્ઞાન નું સ્વરૂપ જયારે જ્ઞાપવામાં વર્ણવે છે ત્યારે આમ તો બધું અનુભવ સિદ્ધ બધું વર્ણન કરે છે. કેવળ જ્ઞાન નું સ્વરૂપ શાસ્ત્ર આધારે વર્ણવે છે કે એવો જાતનો એમાંથી તર્કણા થી એને કેવળ જ્ઞાન નું સ્વરૂપ બરાબર ખ્યાલમાં આવી જાય. અનુભવ તો કેવળ જ્ઞાન નું
આચાર્યો ની શી વાત કરી, કેવી રીતે વર્ણન કરે છે આચાર્ય આચાર્ય. એની તો અંદર શક્તિ કોઈ જુદી જ હોય છે એની. એમાં કુમકુમ આચાર્ય શ્રી વાત છે એ તો અંદર એને શુદ્ધ જ્ઞાન કોઈ જુદું જ હતું. એની અંદર એવી શક્તિ હતી પોતે સમજી શકે અંતરથી. સ્વાનુભૂતિમાં કેવળ જ્ઞાન પ્રગટ નથી થયું પણ એ સમ્યક દર્શન પૂર્વક એમની દશા ક્યાં સુધી અંદર છઠ્ઠે સાતમી ગુણસાને ઝૂલતા મુનિ અને એમનું જ્ઞાન એટલે આ પંચમ કાળની અંદર ચારેક ઓર કુંદકું નામનાય કુંદકું નામનાય એમની શક્તિ કોઈ જુદી હતી. એ કઈ માત્ર ઉપરથી તર્ક કરીને એમ નહીં, એની વાત એટલે બસ અંતર શ્રુત જ્ઞાન એમનું જુદું હતું. એ શ્રુત જ્ઞાનથી વાત કરે છે આવે છે ને શ્રુત જ્ઞાન ને કેવળ જ્ઞાન એમાં કઈ ફેર દેખશો નહી, માત્ર પ્રત્યક્ષ પરોક્ષ નો ફેર છે. કેવળ જ્ઞાની પ્રત્યક્ષ દેખી રહ્યા છે તો એ શ્રુત જ્ઞાની પરોક્ષ દેખે છે પણ એને એ બે સરખું છે એમ શાસ્ત્રમાં આવે છે. એમાં આચાર્યોની વાત શું કરવી, આચાર્યો રહસ્ય એના રહસ્ય સમજવું જોઈએ. કેવળ જ્ઞાની બધું પ્રત્યક્ષ દેખે છે, શ્રુત જ્ઞાની છે બધું પરોક્ષ દેખે છે. એમાંથી વિચાર એને નીકળે કેવળ જ્ઞાન નો ભેટો થયો તો ભેટો થયો તો અને ન થયો હોય તો શ્રુત જ્ઞાન નું સ્વરૂપ જ એવું છે કે શ્રુત જ્ઞાની અને કેવળ જ્ઞાની બે સરખું આવે છે શાસ્ત્રમાં. જેનું શ્રુત જ્ઞાન એવું છે પ્રવચન સારમાં કેવળ ભગવાન આગળ ગયા હતા તો એની ગાથાઓમાં નીકળે છે. વર્તમાન ક્ષેત્રમાં વિચારતા સિમંદર ભગવાન પ્રત્યેક પ્રત્યેકને બધાને વંદન કરું છું બધું આવે છે. એ નીકળે શું એમને આચાર્ય કેટલા આચાર્ય લખ્યું છે કે કુંદકુંદ આચાર્ય વિદેહ ક્ષેત્રમાં ગયા હતા એમાં લેખો આવે છે. એને બધા ઓલા શિલાલેખો આવે છે એ તો ક્યાં વિચાર કરવો પડે એવું છે. શિલાલેખોમાં અત્યારે પંચાસ્તિકાયમાં આ દેવસેન આચાર્ય બધા કહે છે એના લખાણમાં ક્યાં વિચારવું પડે એવું છે. એમની ગાથાઓ પ્રત્યેક પ્રત્યેકને વિદેહ ક્ષેત્રમાં વિચારતા ભગવંત નમસ્કાર કરું છું.
એમની વાણીમાં ઓમ જ આવે,
કેવળ જ્ઞાનીની વાણીમાં ઓમ આવે, ભગવાનની આચાર્યની વાણીમાં ઓમ આવે, ભગવાનની વાણીમાં ઓમ આવે. ભગવાનને ઈચ્છા તૂટી ગઈ, વિતરાગ થઈ ગયા એટલે વાણીમાં ઓમ આવે છે. આચાર્ય તો મુનિ છે એ તો શાસ્ત્રનો એમ દ્રવ ગુણ પર્યાયનો વિસ્તાર કરીને વર્ણન કરે. ભગવાનની વાણીમાં ઓમ આવે પણ એમાં અનંત રહસ્ય આવે છે, આખું લોકાલોકનું સ્વરૂપ આવે છે.
આપશ્રી પેટો થયો અને સાંભળો એ છે એમ કેમ કહેતા હોય.
જેની જેમ અર્થ કરવો એમ કરે.
લોકોને તો માત્ર શિલાલેખ નો એ બધો આધાર લેવો પડે, અમને તો સાક્ષાત આપનો આધાર મળ્યો છે. કુનકુન આચાર્યની ત્યાં પધરાણી સાક્ષાત આપને દેખાય, એનાથી વિશેષ આધાર શું? અમે તો વધારે ભાગ્ય સાક્ષાત મોજું જ છો. લોકોને ખાલી શિલાલેખ જોવા મળે, આચાર્ય મોજું નથી. આપ તો સાક્ષાત અમને મોજું રૂપે મળે.
બીજા બધાને પ્રમાણ બધું પ્રમાણભૂત છે, બધું આ શાસ્ત્રની અંદર શિલાલેખો છે, આ બધી ટીકાઓમાં છે, બધું પ્રમાણભૂત છે. જૈન સમાજમાં બધું દિગંબર સમાજમાં તો બધા તમે માનતા હોય માને
માતાજી, અમારે તો આપને માનવું, બીજાને જે માનવું તે માનવું, આપણે અમારે જ્ઞાની એક પીકળા બીજું શું કામ બે પકડવા. એક ગુરુ બકરાઓના ટોળા હોય, સિંહના ટોળા હોય.
ચોથું ગુણસ્થાન એટલે સમ્યક દર્શનની ભૂમિકા છે. સમ્યક દર્શન પ્રાપ્ત થાય એને ચોથું ગુણસ્થાન કહેવાય છે. સહાનુભૂતિ થાય, ભેદના આત્માની સહાનુભૂતિ થાય, ચોથું ગુણસ્થાન છે.
અને સાથે સાથે સમ્યક દર્શન પણ થાય ને, બે ત્રણે સાથે એકવાર થાય.
સમ્યક દર્શન જ્ઞાન થાય, ચારિત્ર હજી તો ચોથે ગુણસ્થાન નથી. મુનિ દશાનું પાણી ખરી ચારિત્ર મુનિ દશામાં તો ગ્રસ્થાશ્રમમાં હોય એટલે થોડી લીનતા છે, બાકી ચારિત્ર દશા રત્નત્રય સમ્યક દર્શન કહેવાય. સ્વરૂપ આચરણ ચારિત્ર કહેવાય, પણ જે મુનિ થઈ જાય એ ચારિત્ર. હવે તો છઠ્ઠી સાતમી ગુણસ્થાને જુલતા હોય છે. અંતર્મૃત અંતર્મૃત આત્મામાં જાય એમાં હું ક્યાંથી હોય, ક્ષણે ક્ષણે જાગૃત થાય, ક્ષણે ક્ષણે જાગૃત થાય. સમ્યક દર્શન સ્વરૂપ આ પંચમ કાળમાં ગુરુદેવ પધારીને કેટલો વિસ્તાર કરીને સમજાયું છે, તો સમજવું મુશ્કેલ નહીં, પ્રાપ્ત કરવું મુશ્કેલ, બધું મુશ્કેલ હતું, પણ ગુરુદેવે કેટલો મારતો નથી, આત્મા તરફ જોતોય નથી. બહારને બહાર જ એની દ્રષ્ટિ છે, બહારથી ધર્મ થાય બધું બહારથી જ માની લીધું છે, બહારથી જ્ઞાન આવે, બહારથી સુખ આવે, બહારથી બધું આવે, બહાર જ દ્રષ્ટિ છે એટલે એને દુર્લભ થઈ ગયું છે. અંતરદ્રષ્ટિ કરે તો ઓળખાય, અંતરદ્રષ્ટિ કર્યા વગરનો જન્મ મરણ થયા જ કરે છે. બહુ તો શુભ ભાવ કરે, બહાર નિક્રિયાઓ કરે, કંઈ કરે, કંઈ છોડે, કંઈ કરે, પણ તો શુભ ભાવ હોય તો પૂર્ણ બંધાય, નહીતર સ્પૂર્ણથી દેવમાં જાય, પણ ભાવનો અભાવ તો થતો નથી. ભાવનો અભાવ તો એક આત્માને ઓળખે કે હું કોણ, ચૈતન્ય તત્વ અનાદિથી કેમ રેખડો, મારું શું સ્વરૂપ છે, અને આ વિભાવનું દુઃખ છે કેમ ટળે, એ અંદર વિચાર કરે, અંદર કંઈક જિજ્ઞાસા કરે, લગ્ની લગાડે, એને આ સંસારનો થાક લાગે તો અંતરમાં જાય. થાક લાગ્યો નથી એને, અને અંદરથી એને છૂટવાની ઈચ્છા થતી, કેમ છૂટવું, અંતરમાંથી તો માર્ગ મળી રહે, પોતે જ છે એમ કંઈ ઈચ્છાનું નથી, પોતે જ છે માર્ગ મળી રહે અંતરમાંથી. આત્મા જાણનારો નાયક છે, એનું જ્ઞાન લક્ષણ છે, જ્ઞાન લક્ષણથી ઓળખાયો છે, અને એ સ્વરૂપ ગુરુદેવે ઘણું બતાવ્યું છે. એને સમજાવનારા ગુરુદેવ પ્રત્યક્ષ હતા ને એમની વાણી ધોધમાર વરસતી હતી. આત્માનું શું સ્વરૂપ છે, એના શું દ્રવ્યગુણ પર્યાય છે, એ પૂતગલના શું છે, બે વસ્તુ અત્યંત જુદી છે. અંતર આત્મા અનંત ગુણેથી બિરાજમાન અનુપમ તત્વ છે, પણ એને ઓળખે તો અંતરમાં, એની લગ્ની લગાડે, જિજ્ઞાસા લગાડે તો થાય. જિજ્ઞાસા લગાડ્યા વગર, અંદર લગ્ની લાગ્યા વગર
એનું સ્વરૂપ ઓળખા વગર આગળ જઈ શકતું નથી. એનું સ્વરૂપ ઓળખવા પ્રયત્ન કરવો જોઈએ. એનું સ્વરૂપ ઓળખવા માટે વિચાર કરે, વાંચન કરે, શાસ્ત્ર સ્વાધ્યાય કરે, શું ગુરુદેવે કીધું છે એનો વિચાર કરે, તો આગળ જવાય. છે પોતે અનંત શક્તિથી ભરેલો આત્મા છે. કઈ કોઈ આપી દે તો થાય એવું નથી. પોતે જ છે, સ્વતંત્ર છે. એ કઈ એવું પરાધીન નથી કે કોક કરી દે તો થાય. પોતામાં અનંત શક્તિ છે. જેવા ભગવાન છે એવું જ પોતે છે. જેવા સિદ્ધ ભગવાન છે, જેવા તીર્થંકર દેવ છે, એનો જેવો આત્મા છે એવો જ પોતાનો આત્મા છે. એમાં ને એમાં એના સ્વભાવમાં જરાય ફેર નથી. ભગવાને જે પ્રાપ્ત કર્યું એ પોતે કરી શકે એમ છે. અંતરમાં પણ પુરુષાર્થ કરે તો એટલી અનંત શક્તિથી ભરેલો ચૈતન દેવ બિરાજે છે. અનંત શક્તિ એનામાં ભરેલી છે. પણ પુરુષાર્થ કરે તો થાય. પુરુષાર્થ કર્યા વગર વારંવાર એનો પુરુષાર્થ કરવો જોઈએ. ક્ષણે ક્ષણે એનો વિચાર કરવો જોઈએ. એની લગ્ન લગાડે તો છાસમાંથી માખણને ઉપર લાવ તો વારંવાર એને વલોવ્યા કરે તો ઉપર આવે માખણ. એમને આવતું નથી. એમ પોતે જુદો પડવા માટે, આ વિભાવથી છૂટો પડવા માટે અંતર છૂટો જ છે. પણ એકત્વ બુદ્ધિ થઈને વારંવાર એનો વિચાર કરે, મંથન કરે, વારંવાર કરે, લગ્ન લગાડે તો છૂટો પડે. અનંત શક્તિથી ભરેલો છે. પોતે પ્રયાસ કરે તો થાય. પાણી સ્વભાવે નિર્મળ જ છે. એમને કાદવ ને લઈને મેલું દેખાય પણ સ્વભાવ એનો નિર્મળ છે. એમાં નિર્મળી ઔષધિ નાખે તો નિર્મળ થાય છે. એમ પોતે સ્વભાવે નિર્મળ છે, અનંત શક્તિથી ભરેલો છે. પુરુષાર્થ કરીને અંદર જ્ઞાન યથાર્થ જ્ઞાન કરીને જ્ઞાનને ઔષધિ નાખે, પ્રજ્ઞા છીને પ્રગટ કરે તો આત્મા અંદરથી પ્રગટ થયો છે. ભરેલી છે પણ એને કાર્યમાં મૂકી નથી. કાર્યમાં મૂકે તો થાય. શક્તિ તો ભરેલી છે, કરતો નથી.
ભગવતી.